એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને એકત્ર જ્ઞાનગોષ્ઠીમાં આપનું સ્વાગત છે. હું છું તમારો હોસ્ટ. આજે આપણે એક રસપ્રદ પુસ્તક પર વાત કરવાના છીએ.
નમસ્કાર, હું પણ આપની સાથે છું અને આજનું પુસ્તક છે માઇકલ ડેલનું પ્લે નાઇસ બટ વિન.
હા, નામ જ એવું છે ને, સારા બનો પણ જીતો. થોડું આમ વિરોધાભાસી જેવું લાગે. માઇકલ ડેલ એટલે ડેલ કમ્પ્યુટર્સવાળા.
બરાબર, પણ આજના જમાનામાં જ્યાં બધે જ સ્પર્ધા છે ત્યાં આ વિચાર ખરેખર બહુ જ મહત્વનો છે. શું સારા રહીને પણ સફળ થઈ શકાય?
એ જ સવાલ. શું નૈતિકતા અને જીત સાથે ચાલી શકે? આ પુસ્તક આ જ દિશામાં આપણને લઈ જાય છે, નહીં?
ચોક્કસ, અને એટલે જ આ ખાલી બિઝનેસ લીડર્સ માટે નહીં પણ આપણા બધાય માટે છે. જે કોઈ પણ પોતાના સિદ્ધાંતો સાથે સમાધાન કર્યા વગર આગળ વધવા માંગે છે એમને આમાંથી કંઈક શીખવા મળશે.
તો ચાલો ઊંડા ઉતરીએ આ પુસ્તકમાં. શરૂઆત ક્યાંથી કરીએ? લેખકથી જ. માઇકલ ડેલ કોણ છે આ વ્યક્તિ?
માઇકલ ડેલ નામ સાંભળીએ એટલે તરત જ કમ્પ્યુટર યાદ આવે. ડેલ ટેકનોલોજીસના સ્થાપક, ચેરમેન, સીઈઓ. પણ શરૂઆત તો એમની,
હા, પહેલી ડોમ રૂમ વાલી વાત.
એજ 1984માં યુનિવર્સિટીના ડોમ રૂમમાં ખાલી $1,000 હતા એમની પાસે અને એમાંથી એમણે શરૂઆત કરી.
ત્યારે તો માર્કેટમાં મોટા ખેલાડીઓ હશે ને?
હતા જ. પણ ડેલે કંઈક અલગ જોયું. એમણે જોયું કે કમ્પ્યુટર ગ્રાહક સુધી પહોંચે ત્યાં સુધીમાં ઘણા વચેટિયા આવે, ભાવ વધી જાય, ગ્રાહકને જે જોઈએ એ બરાબર મળે પણ નહીં.
એટલે એમણે વિચાર્યું
કે સીધું જ ગ્રાહકને વેચીએ અને એ પણ એમની જરૂરિયાત મુજબનું બનાવીને, કસ્ટમ બિલ્ટ. આ વિચાર જ ક્રાંતિકારી હતો એ સમય.
અને એ જ વિચાર એમને ટોચ પર લઈ ગયો. પણ વાત ત્યાં અટકી નહીં. પછી પેલું કંપનીને પ્રાઇવેટ કરી 2013માં. એ તો ઇતિહાસનો સૌથી મોટો સોદો કહેવાય છે.
હા, લેવરેજ્ડ બાય આઉટ. અને પછી પાછું 2016માં EMC જેવી મોટી કંપનીને ખરીદી $67 બિલિયન માં અને પાછા પબ્લિક માર્કેટમાં. અકલ્પનીય લાગે.
એટલે એમનો અનુભવ, એમનો દૃષ્ટિકોણ બહુ જ અલગ છે. લગભગ 4 દાયકાનો અનુભવ.
બરાબર, તેજી, મંદી, ટેકનોલોજીના બદલાવ બધું જ જોયું છે એમણે અને કંપનીને એમાંથી સફળતાપૂર્વક બહાર કાઢી છે. અને સૌથી મહત્વનું, આ બધામાં પેલું પ્લે નાઇસવાળું તત્વ જાળવી રાખ્યું છે. નૈતિકતા, પરોપકાર પણ. એટલે જ આ પુસ્તક ખાસ બને છે.
તો પુસ્તકનો મૂળ વિચાર શું છે? આ પ્લે નાઇસ અને વિન, એ બંને સાથે કેવી રીતે?
પુસ્તકનો મુખ્ય તર્ક એ છે કે લાંબા ગાળે સફળ થવું હોય તો ખાલી આક્રમક હોવું, મતલબ ખાલી જીતવું જ પૂરતું નથી. તમારે સાથે સાથે સહયોગી, નૈતિક એટલે કે સારા પણ બનવું પડે છે.
એટલે ડેલ કહે છે કે આ બંને વસ્તુઓ અલગ નથી પણ એકબીજાને મદદ કરે છે.
હા, બિલકુલ, એકબીજાના પૂરક છે. સારા બનવું એ પોતે જ જીતવાની એક સ્ટ્રેટેજી છે એમ કહી શકાય.
એટલે પેલી જૂની માન્યતા કે ધંધામાં લાગણી નહીં રાખવાની, કે જીતવા માટે તો ગમે તે કરવું પડે, એને ડેલ પડકારે છે.
ચોક્કસ, પુસ્તકનો હેતુ જ એ જ જૂની ધારણા તોડવાનો છે. ડેલ પોતાના અનુભવોથી બતાવે છે કે કેવી રીતે સારી ભાગીદારી, લોકો માટે આદર, અખંડિતતા જાળવી રાખીને પણ તમે માર્કેટમાં જીતી શકો છો, આક્રમક રીતે આગળ વધી શકો છો.
અને આ કોઈ સૂકી થિયરી નથી પણ એમની પોતાની જિંદગીની વાતો છે, ખરું ને? જાણે કે આત્મકથા, બિઝનેસ થ્રિલર, લીડરશિપ મેન્યુઅલ, બધું ભેગું હોય એવું.
હા હા, બરાબર એવું જ. એમના શરૂઆતના દિવસો, પેલું ડાયરેક્ટ મોડેલ કેવી રીતે બનાવ્યું, IBM જેવી મોટી કંપનીઓ સામે ટક્કર, કંપની કલ્ચર, મંદી જેવી મુશ્કેલીઓનો સામનો, ઇન્ટેલ માઇક્રોસોફ્ટ સાથે પાર્ટનરશિપ,
પછી પેલું પ્રાઇવેટ જવાનું નાટક, કાલ આઇકોન સાથેનો ઝઘડો.
હા, અને છેલ્લે EMC જેવી મહાકાય કંપનીનું અધિગ્રહણ. બધું જ છે. ખરેખર વાંચવાની મજા આવે એવું છે.
ચલો થોડી વધુ વિગતમાં જઈએ. શરૂઆત કેવી રીતે થઈ? આ બિઝનેસનો કીડો ક્યાંથી આવ્યો એમને?
રસપ્રદ વાત એ છે કે ડેલને કમ્પ્યુટરમાં રસ હતો પણ એનાથી વધુ રસ બિઝનેસ કેવી રીતે થાય, પૈસા કેવી રીતે બને એમાં હતો. સ્કૂલમાં હતા ત્યારે સ્ટેમ્પ્સ ને બેઝબોલ કાર્ડ વેચતા કમ્પ્યુટર અપગ્રેડ કરીને વેચવાનું ચાલુ કર્યું અને ત્યારે જ એમને પેલી તક દેખાઈ. એમણે જોયું કે પાર્ટ્સ તો $600-700 આવે, પણ આખું કમ્પ્યુટર $3,000 વેચાઈ.
બાપરે, આટલો બધો ફરક?
હા, કારણ કે વચમાં રિટેલર, ડિસ્ટ્રીબ્યુટર બધા કમાઈ, એટલે એમને થયું કે આ વચેટિયાઓને હટાવી દઈએ તો
અને સીધો ગ્રાહકને વેચીએ, એમને જેવું જોઈએ એવું બનાવીને.
બસ એ જ એમનો આહા મોમેન્ટ હતો. અને આ વિચાર પાછળ એ એટલા પાગલ થયા કે કોલેજ છોડી દીધી. અને પૂરો સમય આમાં જ, ગ્રાહકને સાંભળો, એમને જે જોઈએ આપો અને કાર્યક્ષમ બનો, આ જ ફંડામેન્ટલ હતા એમના.
અને પછી તો ગાડી પૂરપાટ ચાલી. 90નો દાયકો તો ડેલ માટે હાઈપર ગ્રોથનો હતો, સ્ટાર્ટઅપથી સીધા ગ્લોબલ જાયન્ટ.
હા, અદ્ભુત ગ્રોથ હતો. અને એને પાછળ એક મોટું કારણ હતું એમનું સપ્લાય ચેઇન મેનેજમેન્ટ, ખાસ કરીને પેલું જસ્ટ ઇન ટાઈમ મોડલ, JIT.
JIT એ શું છે, જરા સરળ રીતે સમજાવશો?
JIT એટલે જરૂર પડે ત્યારે જ. ડેલ મોટા ગોડાઉન ભરીને પાર્ટ્સ નહોતા રાખતા. ઓર્ડર આવે પછી જ પાર્ટ્સ મંગાવે, એસેમ્બલ કરે, મોકલી દે.
અચ્છા, એટલે સ્ટોક રાખવાનો ખર્ચ બચે.
બરાબર. અને બીજો ફાયદો એ કે કમ્પ્યુટર ટેકનોલોજી તો ફટાફટ બદલાય, પાર્ટ્સના ભાવ ઘટે, તો ડેલ હંમેશા લેટેસ્ટ અને સસ્તા પાર્ટ્સ વાપરી શકે, જેનો ફાયદો સીધો ગ્રાહકને.
વાહ. અને પેલું નેગેટિવ કેશ કન્વર્ઝન સાયકલ, એ પણ કંઈક જબરદસ્ત હતું ને?
હા, એ તો એમનું ફાઇનાન્શિયલ જીનિયસ બતાવે છે. મતલબ એવો કે ગ્રાહક પાસેથી પૈસા આવી જાય એ પહેલા કે તમારે તમારા સપ્લાયરને ચૂકવવાના થાય.
એટલે કે ગ્રાહક ક્રેડિટ કાર્ડથી ચૂકવે એટલે પૈસા તરત મળે, પણ સપ્લાયરને કદાચ 30-60 દિવસ પછી આપવાના હોય.
બરાબર. તો વચગાળાના સમય માટે ડેલ પાસે ગ્રાહકના જ પૈસા વાપરવા માટે આવી ગયા. આ પૈસાથી જ અમને ગ્રોથ કર્યો, બહુ લોન લેવી જ ન પડી, અને એટલે જ IPO, ઇન્ટરનેશનલ એક્સપેન્શન બધું જ શક્ય બન્યું. દુનિયાના નંબર 1 PC મેકર બન્યા.
પણ પછી મુશ્કેલીઓ શરૂ થઈ 2000ના દાયકાના મધ્યમાં. ક્યારેક તમારી તાકાત જ તમારી નબળાઈ બની જાય ને?
સાચી વાત. એ લોકો કાર્યક્ષમતા અને ખર્ચ ઘટાડવા પર એટલું ફોકસ કરવા લાગ્યા કે ગ્રાહક સેવા અને નવીનતા, ખાસ કરીને લેપટોપની ડિઝાઇનમાં પાછળ રહી ગયા.
હા, એ વખતે માર્કેટ બદલાઈ રહ્યું હતું, લોકો રિટેલ સ્ટોરમાંથી ખરીદવા લાગ્યા હતા, HP જેવી કંપનીઓ વધુ સ્ટાઇલિશ પ્રોડક્ટ્સ લાવી,
અને ડેલનો પેલો ડાયરેક્ટ સેલનો ફાયદો ઓછો થવા લાગ્યો. ઉપરથી ખર્ચ ઘટાડવા માટે કસ્ટમર સપોર્ટ આઉટસોર્સ કર્યો, તો ક્વોલિટી બગડી, ગ્રાહક સેવાની ઇમેજ ખરાબ થઈ.
એટલે જ માઇકલ ડેલને પાછા CEO બનવું પડ્યું 2007માં.
હા, એ થોડો સમય CEO નહોતા રહ્યા, પાછા આવ્યા અને જાહેરમાં સ્વીકાર્યું કે ભૂલ થઈ છે. ભૂતકાળની સફળતા ભવિષ્યની ગેરંટી નથી, હવે બદલાવવું પડશે, પરિવર્તન જરૂરી છે.
અને આ પરિવર્તન માટે એમણે જે પગલું ભર્યું એ તો ખરેખર નાટકી હતું. 2013માં કંપનીને પ્રાઇવેટ કરી દીધી.
હા, બહુ જ મોટું પગલું, પણ એની પાછળનું કારણ સમજવા જેવું છે. ડેલ સમજી ગયા હતા કે કંપનીને લાંબા ગાળે ટકાવી રાખવી હોય તો R&D, સોફ્ટવેર, નવી ટેકનોલોજીમાં મોટું રોકાણ કરવું પડશે.
પણ પબ્લિક કંપની કની તે શેરબજારને દર ત્રિમાસિક ગાળામાં સારા પરિણામ બતાવવાનું દબાણ હોય, એમાં લાંબા ગાળાનું રોકાણ કઈ રીતે થાય?
બસ એ જ મુદ્દો હતો. વોલ સ્ટ્રીટના આ ટૂંકા ગાળાના દબાણમાંથી મુક્ત થવું હતું, એટલે એમણે નક્કી કર્યું કે કંપનીને પ્રાઇવેટ કરી દઈએ.
પણ આ થયું કેવી રીતે? LBO દ્વારા, લેવરેજ્ડ બાયઆઉટ.
હા, એટલે કે મોટા ભાગે ઉધાર પૈસા લઈને કંપનીના શેર ખરીદી લેવાના. એમણે સિલ્વરલેક પાર્ટનર્સ નામની એક પ્રાઇવેટ ઇક્વિટી ફર્મ સાથે મળીને લગભગ $25 બિલિયન આ કર્યું.
પણ તેલો કાલ આઇકનવાળો મુદ્દો એણે વિરોધ કર્યો હતો ને?
અરે, એ તો જબરદસ્ત ડ્રામા હતો. કાર્લ આઇકન એક મોટા એક્ટિવિસ્ટ ઇન્વેસ્ટર. એમને લાગ્યું કે ડેલ ઓછી કિંમતે કંપની ખરીદી રહ્યા છે, શેર હોલ્ડરને નુકસાન થાય છે. એમણે સોદો રોકવા બહુ પ્રયત્ન કર્યા.
એટલે પ્રોક્સી ફાઇટ થઈ, શેર હોલ્ડરોના મત માટે લડાઈ.
બરાબર. ડેલ માટે આ ખાલી પૈસાની લડાઈ નહોતી, એમના મતે આ કંપનીના ભવિષ્ય માટે, એના આત્મા માટેની લડાઈ હતી. ટૂંકા ગાળાના નફા સામે લાંબા ગાળાની દ્રષ્ટિની લડાઈ. અને અંતે ઘણા સંઘર્ષ પછી ડેલ જીત્યા.
આ જીત એમને કંપનીને પોતાની રીતે વોલ સ્ટ્રીટના દબાણ વગર ફરીથી ઘડવાની આઝાદી આપી.
બરાબર.
અને એ આઝાદીનો એમણે તરત ઉપયોગ કર્યો.
હા, એ પછી તરત જ 2016માં એમણે પેલું EMC કોર્પોરેશનનું અધિગ્રહણ કર્યું, $67 બિલિયન. એ તો LBO કરતા પણ મોટો સોદો.
હા, ઇતિહાસનો સૌથી મોટો ટેક્સોદો.
પ્રાઇવેટ થયા પછી ડેલે જોયું કે ભવિષ્ય ખાલી પીસીમાં નથી, ભવિષ્ય છે આખા આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં, ડેટા સ્ટોરેજ, ક્લાઉડ, સિક્યોરિટી.
અને એમાં ઈએમસી મજબૂત હતી?
ખૂબ જ. ઈએમસી મોટી કંપનીઓ માટે ડેટા સ્ટોરેજમાં લીડર હતી, અને એમની પાસે વીએમ વેર પણ હતી જે વર્ચ્યુઅલાઇઝેશનમાં દુનિયામાં નંબર વન હતી.
એટલે ડેલ પાસે સર્વર, ઈએમસી પાસે સ્ટોરેજ, વીએમ વેર પાસે સોફ્ટવેર, ત્રણેય ભેગા થાય એટલે
ગ્રાહકને સંપૂર્ણ ઉકેલ મળે. ડેલ એક એવી કંપની બનાવવા માંગતા હતા જે ડિજિટલ યુગની બધી જરૂરિયાતો પૂરી કરી શકે, અને આ સોદાથી ડેલ ટેકનોલોજીસનો જન્મ થયો. ખરેખર સાહસિક કહેવાય આ પગલું.
તો હવે આટલા મોટા ફેરફારો પછી આજનું ડેલ ટેકનોલોજીસ શું કરી રહ્યું છે અને ભવિષ્યમાં શું?
પુસ્તક એના પર પણ વાત કરે છે. ડેલ અને ઈએમસીનું ઇન્ટિગ્રેશન સફળ રહ્યું છે. હવે કંપની ખાલી હાર્ડવેર પર નથી, એમનું ફોકસ છે હાઇબ્રિડ ક્લાઉડ, એજ કમ્પ્યુટિંગ, 5G, AI, મશીન લર્નિંગ, આ બધી નવી ટેકનોલોજી પર.
અને પેલી મૂળ ફિલોસોફી પ્લેન આઈસ બટ વિન, એ આ બધામાં ક્યાં છે?
ડેલ કહે છે કે હંમેશા કેન્દ્રમાં રહી છે. વિન એટલે માર્કેટમાં જીતવા માટે બેસ્ટ ટેકનોલોજી, બેસ્ટ સ્ટ્રેટેજી, મોટા સોદા, સ્પર્ધા. અને પ્લેન આઈસ એટલે આ બધું નૈતિકતાથી કરવું, કર્મચારીઓ, ગ્રાહકો, પાર્ટનર સાથે સારા સંબંધો રાખવા, સારી કંપની સંસ્કૃતિ બનાવવી.
અને પેલી જિજ્ઞાસાવાળી વાત પણ આવે છે.
હા, ડેલ માને છે કે લીડર માટે જિજ્ઞાસુ રહેવું, સતત શીખતા રહેવું એ એક સુપર પાવર છે.
આખી વાતચીત પરથી કેટલાક મુખ્ય મુદ્દાઓ સ્પષ્ટ થાય છે. પહેલો તો ગ્રાહક પર ફોકસ.
હા, ગ્રાહક સાથેનો સૌથી નજીકનો સંબંધ જીતે છે, આ તો એમનો પાયાનો સિદ્ધાંત છે. આપણે તના ભારતમાં પણ જુઓ, નાના વેપારીથી માંડીને મોટી કંપની, ગ્રાહકને સાચવે એ જ ટકે. આ ખાલી કહેવાની વાત નથી, પણ સફળતાની ચાવી છે.
બીજો મુદ્દો લાંબા ગાળાની દ્રષ્ટિ, ખાસ કરીને જ્યારે ટૂંકા ગાળાનું દબાણ હોય.
આ વાત ભારતીય કંપનીઓ, ખાસ કરીને જે ફેમિલી બિઝનેસ છે, એમના માટે બહુ લાગુ પડે છે. ક્યારેક લાંબા ગાળાના ફાયદા માટે ટૂંકા ગાળાનું નુકસાન કે દબાણ સહન કરવું પડે. ડેલનો એલબીઓનો નિર્ણય એ જ બતાવે છે. હિંમત જોઈએ એના માટે.
અને ત્રીજું, સતત બદલાતા રહેવું, પુનઃશોધ, રીઇન્વેન્શન ઇઝ ધ પ્રાઇસ ઓફ રેલેવન્સ.
બિલકુલ. દુનિયા કેટલી ઝડપથી બદલાય છે, જે બિઝનેસ સમય સાથે બદલાતા નથી એ પાછળ રહી જાય છે. ડેલની જેમ સતત શીખવું, નવી ટેકનોલોજી અપનાવવી, જરૂર પડે તો આખો બિઝનેસ મોડેલ બદલવો એ જરૂરી છે.
પછી પેલું હિંમત ભર્યું પણ ગણતરીપૂર્વકનું જોખમ.
હા, ડેલના નિર્ણયો મોટા જોખમ જેવા લાગે, પણ એ અંધારામાં તીર નહોતા. એની પાછળ પૂરતું હોમવર્ક, વિશ્લેષણ, વ્યૂહરચના હતી. ગુજરાતમાં તો ઉદ્યોગ સાહસિકતા લોહીમાં છે. આપણે સમજીએ છીએ કે ગણતરી વગરનું સાહસ ન કરાય, પણ ગણતરીપૂર્વકનું જોખમ લેવું પડે.
અને છેલ્લે પેલી મૂળ ફિલોસોફી, પ્લે નાઇસ બટ વિન,
નૈતિકતા અને સ્પર્ધાત્મકતા, આ બંને સાથે. આપણા મૂલ્યો પણ એ જ કહે છે ને, વ્યાપારમાં વિશ્વાસ, સંબંધો, પ્રામાણિકતા. ડેલ બતાવે છે કે આ બધું રાખીને પણ તમે ખૂબ સફળ થઈ શકો છો. અને હા, સારી ટીમ બનાવી અને એમને સશક્ત કરવા, એ પણ એટલું જ મહત્વનું.
પુસ્તકમાં અમુક વાક્યો ખરેખર વિચારતા કરી દે એવા છે.
હા, જેમ કે એક છે, ધ્યેય ફક્ત પસંદગી પામવાનો નથી, ધ્યેય એવા સંબંધો બાંધવાનો છે જે પરસ્પર મૂલ્ય અને ટકાઉ સફળતા બનાવે. મતલબ ખાલી સારા દેખાવા ખાતર નહીં, પણ સાચા લાંબા ગાળાના સંબંધો બનાવવાના.
મને આ બહુ ગમ્યું. જ્યારે તમે બીજાને સફળ થવામાં મદદ કરો છો, ત્યારે તમે તમારી પોતાની સફળતા માટે પરિસ્થિતિઓ બનાવો છો. કેટલી પોઝિટિવ વાત છે. મતલબ બિઝનેસ એટલે ઝીરો સમ ગેમ નથી, બધા સાથે મળીને જીતી શકે છે.
અને આ જુઓ, વ્યવસાયમાં જીતવું એટલે સ્પર્ધકોને હરાવવું નહીં, તેનો અર્થ એ છે કે પહેલા અસ્તિત્વમાં ન હતું તેવું મૂલ્ય બનાવવું. ફોકસ હરીફ પર નહીં, પણ ગ્રાહક માટે કંઈક નવું, કંઈક સારું બનાવવા પર હોવું જોઈએ.
એકદમ ધારદાર વાક્ય. તમારા મૂલ્યો ત્યાં સુધી ખરેખર તમારા મૂલ્યો નથી જ્યાં સુધી તે તમને કંઈક કિંમત ન ચૂકવડાવે. સાચી પરીક્ષા તો મુશ્કેલીમાં જ થાય ને.
અને છેલ્લે જે વારંવાર આવે છે, ગ્રાહક સાથેનો સૌથી નજીકનો સંબંધ જીતે છે. આ જ તો ડેલનો સાર છે.
તો આ બધી વાતો, આ સિદ્ધાંતો, એને આપણે આપણા જીવનમાં, કામમાં કેવી રીતે લાગુ પાડી શકીએ?
જો કોઈ નવો ધંધો શરૂ કરવાનું વિચારતું હોય તો ડેલની જેમ માર્કેટમાં જુઓ. ક્યાં બિનકાર્યક્ષમતા છે? ગ્રાહકને શું જોઈએ છે જે મળી નથી રહ્યું? અને શરૂઆતમાં પેલું કેશફ્લો મેનેજમેન્ટ બહુ જરૂરી છે. નફા કરતા રોકડ પ્રવાહ પર ધ્યાન આપો.
અને જેઓ મોટી કંપનીઓમાં લીડર છે એમના માટે?
એમના માટે ડેલનો પરિવર્તનનો અનુભવ, એલબીઓ, ઈએમસી અધિગ્રહણ, એ બહુ મોટી શીખ છે. કેવી રીતે મોટા ફેરફારોનું નેતૃત્વ કરવું, ટૂંકા ગાળાના દબાણ સામે ટકી રહેવું અને બે અલગ સંસ્કૃતિઓને ભેળવવી. અને મેનેજરો માટે, પોતાની ટીમમાં એવું વાતાવરણ બનાવો જ્યાં લોકો બેસ્ટ પરફોર્મ કરવા પ્રેરાય, વિન. પણ સાથે સાથે એકબીજાનો આદર હોય, વિશ્વાસ હોય, પ્લે નાઇસ, જ્યાં લોકો ભૂલ કરતા ડરે નહીં.
અને આપણા પોતાના વ્યક્તિગત વિકાસ માટે શું?
મને લાગે છે કે ડેલ પાસેથી સ્થિતિસ્થાપકતા શીખવા જેવી છે. મુશ્કેલીઓ આવે પણ એમાંથી ઊભા થવાની ક્ષમતા, પોતાની જાતમાં, પોતાની દ્રષ્ટિમાં વિશ્વાસ, અને સૌથી મહત્વનું પેલી જિજ્ઞાસા, હંમેશા નવું શીખવા માટે તૈયાર રહેવું. આ ગુણ તો ગમે ત્યાં કામ લાગે.
આખી વાત પરથી મારા માટે જે સૌથી પ્રભાવશાળી વાત રહી એ છે માઇકલ ડેલની હિંમત. પેલું પ્રાઇવેટ જવાનો નિર્ણય, પછી ઈએમસી જેવો મહાકાય સોદો, આ બધું કરવા માટે જે દ્રષ્ટિ અને જે આત્મવિશ્વાસ જોઈએ એ ખરેખર અદ્ભુત છે.
અને મારા માટે મુખ્ય સંદેશ એ જ છે કે સારા બનવું અને જીતવું એ શક્ય છે અને કદાચ જરૂરી પણ છે. ડેલની આખી કારકિર્દી એનો પુરાવો છે. નૈતિકતા, લાંબા ગાળાની વિચારસરણી અને સતત બદલાવ માટેની તૈયારી, આ જ સાચી સફળતાનો મંત્ર છે. આજકાલ જ્યાં શોર્ટકટ લેવાની લાલચ બહુ હોય છે, ત્યાં આ સંદેશ ખરેખર મહત્વનો છે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.